જય સાંઈરામ શ્રોતાજનો, તપ કેટલા પ્રકારના છે? કલિયુગમાં હરેક માનવ સંસારમાં રહીને અને રોજના કાર્ય કરતા કરતા પણ તપસ્વી બની શકે એ યુક્તિ શ્રી કૃષ્ણે બતાવી. તપ કરવા માટે પ્રત્યેક માણસે હિમાલય જવું જ પડે કે જંગલમાં જવું જ પડે એમ નથી, કે એક પગ ઉપર ઊભા રહીને મંત્ર જપ ન કરવું પડે. કલિયુગમાં માણસ શારીરિક તપ, માનસિક તપ અને વાચિક, એટલે કે શારીરિક તપ કહ્યું, શરીરનું તપ છે અહિંસા. શાસ્ત્રોએ બતાવેલા નિશ્ચિત કર્મ ન કરવા એ શારીરિક તપ છે. હિંસાથી બચવું, ચોરી છેતરપિંડીથી બચવું એ શારીરિક તપના પ્રકાર છે. માટે સાવધાન થઈને કર્મ કરવું. ધ્યાન રાખો, જે કાર્ય કરો છો તે શાસ્ત્રવિહિત હોવા જોઈએ. શાસ્ત્રોમાં પ્રાણી હિંસાને પાપ કહ્યું છે. જે માંસાહાર કરે છે તે કહેવાય છે પછીના જન્મમાં પશુઓની પ્રાપ્ત કરે છે, એ કર્મનો સિદ્ધાંત છે. એકવાર ભગવાન બુદ્ધ આનંદ સાથે એક તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તળાવને કિનારે એક સાપ અધમુઓ થઈને પડ્યો હતો અને તેને કીડી મકોડા માખી ખાઈ રહી હતી. સાપ હજી જીવતો હતો પરંતુ નિસહાય દશામાં હતો. આ જોઈ આનંદને દુઃખ થયું. કહે, જુઓ ને, આ સાપ હજી જીવતો છે અને તેને કીડી મકોડા દંખ દઈને કરડી રહ્યા છે. બિચારા સાપને કેટલી પીડા થતી હશે. ભગવાન બુદ્ધે ધ્યાનમાં જોઈ લીધું. તે આનંદને કહેવા લાગ્યા કે આનંદ, આ સાપ એના આગલા જન્મમાં માછીમાર હતો અને આ કીડીઓ એને જે કરડી રહી છે તે માછલીઓ હતી, અને આ માછલીઓ તડપ તડપ કરીને મરી રહી હતી. તે માછલીઓ આજે કીડી બની અને સાપને દંખ દઈ રહી છે. એ તો કર્મનો સિદ્ધાંત છે. સાપ અને કીડી કર્મનું ફળ ભોગવી રહ્યા છે, કર્મનું લેણ દેણ ચૂકવી રહી છે. માટે સાવચેત રહેવું, જે કાર્ય કરો છો તે શાસ્ત્રોના કાયદા અનુસાર છે કે નહીં. માટે શાસ્ત્રોના ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરવા એ શારીરિક તપ છે. બીજું છે માનસિક તપ, જે મનથી કરાય છે. તમે કોઈનું અહિત વિચારો, કોઈનું બુરું ઈચ્છો, એ પણ માનસિક તપનો ભંગ છે. હંમેશા સાત્વિક વિચાર, શુભ વિચારોને માન આપવું એ માનસિક તપ છે. મનમાં શાંત ભાવ રાખવો, સૌમ્ય ભાવ રાખવો, આત્મનિગ્રહ આ માનસિક તપના પ્રકાર છે. મન આમ તેમ ભટકતું હોય તેને કાચબાની જેમ ઇન્દ્રિયોને સંભાળી સંકોચી અહીં તહીં ભટકતી ઇન્દ્રિયોને ધ્યાનમાં બેસીને શાંત કરાય અને મનને પરમાત્મામાં લગાવાય એ માનસિક તપ થયું. અને ત્રીજો તપ છે વાચિક તપ, એટલે કે વાણીનું તપ. શાસ્ત્રો કહે છે સત્યમ વદમ પ્રિયમ વદમ અને ધર્મમ ચરમ. હંમેશા સત્ય વાણી બોલો અને મધુર વાણી સાથોસાથ હિતકારી વાણી જ બોલવી. હિતકારી મધુર વચન સૌથી ઉત્તમ છે. શાસ્ત્રોએ તો એક વશીકરણ મંત્ર બતાવ્યો છે કે મધુર મીઠા અને શીતળ બોલનારના સર્વ લોક મિત્ર બની જાય છે. મધુ વચનનો જાદુ કંઈ ઓર જ છે. તુલસીદાસ કહે છે, કટુ વચન કઠોર વાણી વિષ સમાન બની શકે, જ્યારે મધુર વાણી અમૃત સમાન બની શકે. મધુ વાણી શીતળ વાણી તો વશીકરણ મંત્ર સમાન છે. માટે કદી કટુ વાણી ન બોલો અને મધુર વાણીનું સેવન કરો. તમારે કંઈક કહેવું હોય તો બે રીતે કહી શકાય. એક વાણી છે તે તમને ઉદ્વેગ કરાવશે, જ્યારે બીજી વાણી તમને શાંત કરશે. દાખલા તરીકે બ્રિટિશ શાસન સમયે ભારતમાં શ્રી અરવિંદે કહેલું કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો, અમને કોઈ પણ વસ્તુ પરદેશી ન ખપે. તો પરદેશીઓમાં આ સિદ્ધાંતને ઉહાપોહ મચાવ્યો. તે જ વસ્તુ ગાંધીજીએ જુદી રીતે કહેલી, કે સર્વ ભારતીયો સ્વદેશની વસ્તુ જ વાપરવાનો આગ્રહ રાખે તો એમની વાણી પરદેશીઓને એટલી આકરી ન લાગી. વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાની વાત લોકોને આકરી લાગતા તેમને જેલમાં મૂક્યા. જ્યારે ગાંધીજીને જેલ ન મળી. વસ્તુસ્થિતિ એક જ હોય પરંતુ કહેવા કહેવાની રીત જુદી હોય તો તે જુદી અસર ઊભી કરે છે. તો વાણી એવી બોલો, વ્યવહાર એવો રાખો કે આપણને મળનાર માણસ ખુશ થાય. એક બોલે તો પ્રેમ ઉભરાય અને જ્યારે બીજો બોલે તો ગુસ્સો આવે. કોઈ પણ માણસને આકર્ષિત કરવાની, એમને પ્રસન્ન કરવાની શક્તિ તમારામાં છે. તમારી મીઠી અને હિતકારી સાંભળનારમાં પ્રસન્નતા લાવે છે. ઘણીવાર સંસારમાં મોં ઉપર મીઠું બોલનારા લોકો જોવા મળે. વેપારી લોકો, ઠગી લોકો મીઠું મીઠું બોલીને લોકોને પ્રસન્ન કરવા જાય. ઉપરથી વાણી મીઠી પરંતુ અંદરથી અહિતકારી વ્યવહાર રાખે એ વાણીનું તપ ન કહેવાય. દુનિયામાં બે પ્રકારના લોકો છે. કોઈ કટુભાષી હોય તેનાથી લોકો દૂર ભાગે છે. એવા માણસોથી લોકો કિનારા કરી લેતા હોય છે. જ્યારે બીજા સાધુ સ્વભાવવાળા સજ્જન, દૈવી સંપદાવાળા માણસોને મળો ત્યારે હૈયામાં આનંદ ઉપજે. અસુર સ્વભાવના લોકો અને સંત સ્વભાવના લોકોમાં ફરક હોય છે. એકને મળવાથી આનંદ ઉપજે, જ્યારે બીજાથી દૂર રહેવામાં મજા. કાગડાની વાણી કોઈને ગમતી નથી. કાગડો કોઈનું ધન છીનવી નથી લેતો અને કોયલ કોઈને બે પૈસાનું દાન નથી આપતી. કાગડા કોઈનું અહિત કરતા નથી અને કોયલ કોઈને બહુ ઉપયોગી છે એવું પણ નથી. પરંતુ એમની વાણીનો પ્રભાવ છે. કાગડાના અવાજથી લોકો એને ભગાડે છે. જ્યારે કોયલના મીઠા તહેવારથી લોકો ખુશ થાય છે. મીઠી વાણી તો ઔષધ સમાન છે. જીવનમાં ખરી સુરવીરતા કઈ? જેના સ્વભાવમાં ક્રોધ છે, કટુ વાણી છે, કડવાસ છે, ચીડિયાપણું છે, તે દૂર કરી સ્વભાવ શીતળ બનાવાય તે ખરી સુરવીરતા છે. સ્વભાવ જરૂર જપ તપ સાધના યોગથી બદલાઈ શકે. નાની નાની બાબતમાં ઉગ્રતા લાવવી, અમસ્તુ જરાવારમાં ચીડાઈ જવું, અશાંત થઈ જવું વગેરે સ્વભાવને યોગ જપ તપ સાધનાથી શાંત થાય છે. આમ શારીરિક, માનસિક અને વાણીના તપથી માણસ જીવન યાત્રામાં સફળ થાય છે. આ તપથી માણસ તેજસ્વી બને છે, ઓજસ્વી બને છે અને જીવન પ્રભાવશાળી બને છે. ધન વિના સંસારની ગાડી નથી ચાલતી. પરંતુ ધન ધર્મની રીતે કમાવાય અને ધર્મ માટે પણ વપરાય ત્યારે ધનની ધન શુદ્ધિ થઈ કહેવાય. ધનનું શુદ્ધિકરણ થવું જોઈએ. ઘણીવાર ધનવાનનું ધન દવા, દારૂ, હોસ્પિટલમાં, કોર્ટમાં અને કચેરીમાં ખર્ચાય છે. ધનની ત્રણ વૃત્તિ છે, ભોગ, સંગ્રહ અને નાશ. જેની તૃષ્ણા તૃપ્ત થઈ નથી તે દરિદ્ર છે. લાખવાળા 10 લાખની ઈચ્છા રાખે, એક ફેક્ટરીવાળો વિચારે ક્યારે બીજી બની જાય. તૃષ્ણાનો તો કદી અંત હોતો જ નથી. આશા, ઈચ્છા, પીપાસાનો તો કોઈ અંત હોવાનો જ નહીં. યોગી લોકો કહે છે કે તૃષ્ણાનો નિરોધ કરી દો, નહીં તો જન્મો જન્મ ભોગી બનીને 84 લાખ યોનિમાં તમે ભટકતા રહેશો. સંતો કહે છે તૃષ્ણા મીતે તો મીટાવો, નહીં તો તૃષ્ણાને ભગવાન સાથે જોડી દો અને નિશ્ચિંત બની જાઓ. આસક્તિ કદી બુદ્ધિ થતી નથી. શરીર વૃદ્ધ થઈ જાય પરંતુ તૃષ્ણા ઈચ્છા હંમેશા યુવાન રહે છે. આસક્તિ તૃષ્ણા ધ્યાન અને જપથી શાંત થાય છે અને સત્સંગથી શાંત થાય છે. તો ભક્તિભાવે પ્રભુને સદબુદ્ધિ અને શક્તિ માટે પ્રાર્થના કરીએ. જય સાંઈરામ.